એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર, આજે આપણે એક એવા ફ્રેન્ચ વિચારકની વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું નામ 20મી સદીના બૌદ્ધિક ઇતિહાસમાં કાયમ માટે અંકિત થઈ ગયું છે. જો પોલ સાર્ત્ર એમનું નામ આવે એટલે ફિલોસોફી, સાહિત્ય, રાજકારણ બધું જાણે એકસાથે યાદ આવે.
બિલકુલ, સાર્ત્ર એટલે અસ્તિત્વવાદ, યુ નો એક્ઝિસ્ટેન્શિયાલિઝમ, અને ઘટના વિજ્ઞાન એટલે કે ફિનોમેનોલોજી, આ શબ્દો એમની સાથે જોડાયેલા છે. પણ એમની ખાસ વાત એ હતી કે આ ભારેખમ ફિલોસોફીને એમણે આપણા રોજિંદા જીવન સાથે જોડી દીધી. સ્વતંત્રતા, જવાબદારી, પસંદગી, આ બધું.
હા, એટલે એ માત્ર કોઈ એકેડેમિક ફિલોસોફર નહોતા, પણ એક પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ, એક જાહેર બૌદ્ધિક હતા. પોતાના સમયના મુદ્દાઓ પર બોલતા, લખતા, સક્રિય રહેતા.
ચોક્કસ, અને એમનો સમય પણ કેવો હતો? 1905 થી 1980,
એટલે બે વિશ્વયુદ્ધો જોયા એમણે.
હા, બે વિશ્વયુદ્ધો, ફાસીવાદ, સામ્યવાદનો ઉદય, પછી પેલું શીતયુદ્ધ અને કોલોનિયલ શાસનમાંથી મુક્તિની ચળવળો.
આ બધાની અસર તો એમના વિચારો પર પડી જ હશે ને?
પડ્યા વગર રહે જ નહીં. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી યુરોપમાં એક પ્રકારની નિરાશા હતી. જૂના મૂલ્યો તૂટી રહ્યા હતા, અને એ જ સમયે જર્મન ફિલોસોફી, ખાસ કરીને હુસેલ અને હાઇડેગર, એમના વિચારો ફ્રાન્સમાં પ્રચલિત થઈ રહ્યા હતા. માર્ક્સવાદનો પ્રભાવ પણ હતો.
અને પેરિસનું એ સમયનું વાતાવરણ, પેલું સેન્ટ જર્મેન ધિસ પ્રેસ વિસ્તારના કાફે.
હા, કાફે ધ ફ્લોર, લે ડુ મે ગોડ્સ, ત્યાં બધા બૌદ્ધિકો મળતા, ચર્ચાઓ થતી, સાર્ત્ર આ બધાની વચ્ચે જ ઘડાયા હતા.
એમના શરૂઆતના જીવનની વાત કરીએ તો પેરિસમાં જન્મ્યા, પણ બહુ નાની ઉંમરે પિતા ગુમાવ્યા.
હા, 1.5 વર્ષના હતા ત્યારે જ, એટલે ઉછેર માતા અને નાનાએ કર્યો. કદાચ આ અનુભવે પણ એમના વ્યક્તિત્વ પર અસર કરી હોય, પેલી સેલ્ફ મેડ વ્યક્તિની કલ્પના.
બરાબર, ભણવામાં તેજસ્વી હતા પણ થોડા બળવાખોર.
બરાબર, નિયમોમાં બંધાય એવા નહીં. પેરિસની પ્રખ્યાત ઇકોલ નોર્મલ સુપિરિયર ઈએનએસમાં ફિલોસોફી ભણ્યા, અને ત્યાં જ એમની મુલાકાત થઈ સિમોન દ બોવેર સાથે.
અને એ મુલાકાત તો ઇતિહાસ બની ગઈ. શું અદ્ભુત સંબંધ હતો એ બંનેનો!
ખરેખર, અડધી સદીથી વધુ ચાલ્યો પ્રેમ અને બૌદ્ધિક ભાગીદારીનું એકદમ અનન્ય ઉદાહરણ.
જીવનમાં બીજા કયા વળાંકો મહત્વના રહ્યા એમના માટે?
એક તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એમનું યુદ્ધ કેદી તરીકે પકડાવવું 1940-41માં. એ અનુભવે સ્વતંત્રતાનો અર્થ બરાબર સમજાવ્યો હશે.
કેદમાં સ્વતંત્રતાની કિંમત સમજાય.
બીજું, જર્મનીમાં રહીને ઘટના વિજ્ઞાનનો અભ્યાસ. અને ત્રીજું, જેણે એમને ખરા અર્થમાં બદલ્યા, એ હતી નાઝી કબજા હેઠળના પેરિસમાં ફ્રેન્ચ રેઝિસ્ટન્સમાં એમની ભાગીદારી.
અચ્છા, એટલે ત્યાંથી એ માત્ર ફિલોસોફર મટીને એક પ્રતિબદ્ધ બૌદ્ધિક બન્યા.
બરાબર, સમાજ પ્રત્યે પ્રતિબદ્ધ. કારકિર્દીની શરૂઆત તો શિક્ષક તરીકે કરી હતી, પણ પછી 1938માં આવી પેલી નવલકથા નોઝિયા.
હા, નોઝિયા, એનાથી એમને સાહિત્યિક ઓળખ મળી.
હા, અસ્તિત્વની જે વિચિત્રતા, જે અસંગતતા ક્યારેક અનુભવાય એનું વર્ણન હતું એમાં. પણ ફિલોસોફર તરીકે તો એમનો સિક્કો જામ્યો 1943માં બીંગ એન્ડ નથિંગનેસથી.
બીંગ એન્ડ નથિંગનેસ,
જી,
એમનો મુખ્ય ગ્રંથ.
જી, અને 1945માં સિમોન દ બોવુઆર અને મર્લો પોન્ટી સાથે મળીને પેલું જર્નલ શરૂ કર્યું, લે તો મોડર્ન.
લે તો મોડર્ન, આધુનિક સમય, એ ખૂબ પ્રભાવશાળી રહ્યું ને?
ખૂબ જ. રાજકીય અને સામાજિક ચર્ચા માટેનું મોટું પ્લેટફોર્મ બન્યું. પછી તો એમની રાજકીય સક્રિયતા ખૂબ વધી ગઈ, અલ્જીરિયાની આઝાદી જેવી ઘણી ચળવળોને ટેકો આપ્યો.
અને 1964માં નોબેલ પુરસ્કાર ઠુકરાવી દીધો, એ પણ મોટી વાત હતી.
હા, એમની એ સ્વતંત્ર પ્રકૃતિ દર્શાવે છે.
ચાલો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. પેલો એમનો મૂળ મંત્ર અસ્તિત્વ સાર કરતા પહેલા આવે છે. સાંભળવામાં સરળ છે, પણ એનો અર્થ શું?
એનો સીધો અર્થ એ છે કે માણસ કોઈ પહેલેથી નક્કી કરેલા નકશા કે ડિઝાઇન સાથે નથી આવતો. જેમ કે કોઈ છરી બનાવવામાં આવે તો એનો સાર એટલે કે એનું કાર્ય કાપવું પહેલેથી નક્કી હોય છે. પણ માણસનું એવું નથી. માણસ પહેલા તો બસ હોય છે, એનું અસ્તિત્વ હોય છે. પછી એ જે પસંદગીઓ કરે, જે કામો કરે, એનાથી એ પોતાની જાતને બનાવે છે, પોતાનો સાર ઘડે છે. આ જ આપણને લઈ જાય છે એમની મૂળભૂત સ્વતંત્રતા એટલે કે રેડિકલ ફ્રીડમ ના વિચાર તરફ.
અને એ કહે છે કે માણસ મુક્ત થવા માટે નિંદાપાત્ર છે. આ થોડું વિચિત્ર નથી લાગતું? કન્ડેમ્ડ ટુ બી ફ્રી.
હા, એ ચોંકાવનારું વાક્ય છે, પણ એનો મતલબ એ કે આપણી પાસે પસંદગી ન કરવાનો કોઈ વિકલ્પ જ નથી. આપણે સતત પસંદગીઓ કરવી જ પડે છે, નાની કે મોટી. અને કારણ કે આપણે પસંદ કરવા મુક્ત છીએ, એટલે આપણે આપણી પસંદગીઓના પરિણામ માટે પૂરેપૂરા જવાબદાર પણ છીએ. કોઈ ભગવાન, કોઈ નિયતિ, કોઈ સમાજ, કોઈના પર દોષ નાખી શકાય નહીં.
ઓ બાપરે, આટલી બધી સ્વતંત્રતા અને જવાબદારી, એનો ભાર તો લાગે જ ને. આજ પેલી પીડા કે વ્યથા, એંગ્વિશ છે.
હા, એ જ છે. આ અહેસાસ કે મારું ભવિષ્ય મારા હાથમાં છે અને એને ઘડવાની બધી જવાબદારી મારી જ છે, એ રોમાંચક છે, પણ સાથે સાથે ભયાવહ પણ છે, ડરામણું છે.
તો આનાથી બચવા માટે લોકો શું કરે છે?
સાર્થ્ર કહે છે કે આનાથી બચવા માટે લોકો ઘણીવાર દુર્ભાવનાનો સહારો લે છે. બેડ ફેથ, મોવેસ ફુઆ.
દુર્ભાવના એટલે
છેતરપિંડી. કોની સાથે?
પોતાની જાત સાથે. દુર્ભાવના એટલે પોતાની સ્વતંત્રતાનો ઇનકાર કરવો. એમ વર્તવું જાણે આપણે કોઈ નિર્જીવ વસ્તુ હોઈએ, જે સંજોગો કે સ્વભાવથી ચાલતી હોય.
દાખલા તરીકે?
જેમ કે કહેવું, હું શું કરું, મારો સ્વભાવ જ આવો છે. અથવા સમાજનું દબાણ હતું એટલે આમ કરવું પડ્યું. અથવા તો યુનો, હું તો બસ ફ્લો સાથે ગયો ગઈ.
અચ્છા, એટલે જવાબદારીમાંથી છટકવાના બહાના.
એ સ્વીકારવાની ના પાડવી કે મારી પાસે બીજો વિકલ્પ હતો.
બરાબર. આપણે દરેક ક્ષણે પસંદગી કરી શકીએ છીએ એ હકીકતનો અસ્વીકાર કરવો એટલે દુર્ભાવના.
આ તો ખરેખર રોજબરોજ જોવા મળે છે. બીજો એક રસપ્રદ વિચાર છે એમનો, અન્યની નજર, ધ લુક, લિર રિગાર્ડ. એ શું છે?
કલ્પના કરો, તમે એકલા છો, કંઈક કરી રહ્યા છો, અને અચાનક ખબર પડે કે કોઈ તમને જોઈ રહ્યું છે.
હા, તરત જ આપણે સભાન થઈ જઈએ, વર્તન બદલાઈ જાય.
બસ એ જ. સાર્ત્ર કહે છે કે જ્યારે અન્ય, ધ અધર, આપણને જુએ છે, ત્યારે એમની નજર, એમની દ્રષ્ટિ આપણને એક વસ્તુ બનાવી દે છે. આપણે જે પોપાની જાતને એક કરતા સમજતા હતા, તે હવે બીજાની નજરનો વિષય બની જઈએ છીએ.
અને એનાથી શું થાય?
એનાથી આપણી સ્વતંત્રતા જાણે સંકોચાઈ જાય. શરમ લાગે, સંકોચ થાય, અથવા તો સંઘર્ષ પણ ઊભો થાય. આપણી પોતાની ઓળખ પણ કંઈક અંશે બીજા આપણને કેવી રીતે જુએ છે તેના પર આધાર રાખે છે.
એટલે જ પેલું વાક્ય, નરક એટલે અન્ય લોકો, એમના નાટક નો એક્ઝિટમાંથી આટલું ફેમસ થયું.
હા, પણ એનો અર્થ એવો નથી કે બીજા લોકો ખરાબ જ હોય છે. એ નાટકમાં ત્રણ પાત્રો એકબીજાની નજરમાં, એકબીજાના નિર્ણયોમાં એવા ફસાયેલા છે કે પોતે જેવા છે તેવા રહી જ નથી શકતા, પોતાની સાચી જાત બની નથી શકતા.
ઓકે, એટલે નરક એ કોઈ જગ્યા નથી, પણ બીજાના મૂલ્યાંકનમાં કેદ થઈ જવાની સ્થિતિ છે.
બરાબર, પોતાની સ્વતંત્રતા ગુમાવી દેવાની સ્થિતિ.
પાછળથી એમણે સ્થિત સ્વતંત્રતાનો વિચાર પણ આપ્યો, એ પેલી મૂળભૂત સ્વતંત્રતાથી કઈ રીતે જુદો છે?
હા, એ થોડો ફેરફાર હતો. કદાચ ટીકાઓના જવાબમાં એમણે સ્વીકાર્યું કે આપણી સ્વતંત્રતા શૂન્યાવકાશમાં નથી હોતી. આપણે અમુક પરિસ્થિતિમાં, યુનો, સિચ્યુએશનમાં સ્થિત છીએ. આપણો ઇતિહાસ, સમાજ, આર્થિક સ્થિતિ, શરીર, આ બધું આપણી પરિસ્થિતિ છે.
તો શું એનો મતલબ કે આપણી સ્વતંત્રતા મર્યાદિત છે?
મર્યાદિત નહીં, પણ સંદર્ભિત. સાર્ત્ર કહે છે કે આ પરિસ્થિતિઓ આપણી સ્વતંત્રતાને ખતમ નથી કરતી, પણ એને એક ચોક્કસ સંદર્ભ આપે છે. આપણી પસંદગીઓ આ સંદર્ભમાં જ થાય છે. ગરીબ માણસ પાસે અમીર જેટલા વિકલ્પો નથી હોતા, એ સાચું, પણ એ પરિસ્થિતિનો અર્થ શું કાઢવો અને એમાં કેવી રીતે વર્તવું, એ પસંદ કરવાની સ્વતંત્રતા હજુ પણ આપણી પાસે છે. આ જ વિચારથી એમણે માર્ક્સવાદ સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
અચ્છા, વ્યક્તિગત મુક્તિ અને સામાજિક માળખા વચ્ચેનો સંબંધ સમજવા.
હા,
આ બધા વિચારો એમની કૃતિઓમાં પણ દેખાય છે. નોઝિયા, બીંગ એન્ડ નથિંગનેસ, નો એક્ઝિટ સિવાય બીજી કઈ કૃતિઓ મહત્વની ગણાય?
1946નું પેલું વ્યાખ્યાન, એક્ઝિસ્ટેન્શિયલિઝમ ઇઝ અ હ્યુમનિઝમ, એનાથી અસ્તિત્વવાદ ખૂબ લોકપ્રિય થયો. લોકોની ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ હતો એ.
એમાં એમણે અસ્તિત્વવાદને માનવતાવાદી દર્શન તરીકે રજૂ કર્યો હતો ને?
હા, જે માણસની ગરિમા અને જવાબદારી પર ભાર મૂકે છે. પછી પેલો મોટો ગ્રંથ, ક્રિટિક ઓફ ડાયલેક્ટિકલ રીઝન, 1960માં.
એમાં અસ્તિત્વવાદ અને માર્ક્સવાદને જોડવાનો પ્રયાસ હતો.
હા, બહુ જ જટિલ અને મહત્વાકાંક્ષી પ્રયાસ હતો. અને એમની આત્મકથા ધ વર્ડ્સ 1964 એ પણ વાંચવા જેવી છે. બાળપણ અને લેખક બનવાની વાત છે એમાં.
અને નાટકો પણ લખ્યા, જેમ કે ધ ફ્લાઈઝ.
હા, ધ ફ્લાઈઝ અને પેલી નવલકથા શ્રેણી ધ રોડ્સ ટુ ફ્રીડમ, એમાં પણ એમના વિચારો વણાયેલા છે.
એમના પર કોનો પ્રભાવ હતો હુસેરલ અને હાઇડેગર સિવાય?
19મી સદીના કિર્કેગાર્ડ અને નિત્સે જેવા વિચારકોનો પ્રભાવ હતો. જો કે સાર્થ્ર નાસ્તિક હતા, કિર્કેગાર્ડ ધાર્મિક હતા, એ ફેર હતો.
અને એમના સમકાલીનો સાથેના સંબંધો કેવા હતા? સિમોન દ બોવર સિવાય
આલ્બર્ટ કેમ્યુ સાથેનો સંબંધ બહુ ચર્ચાયો છે. પહેલા મિત્રો હતા, રેઝિસ્ટન્સમાં સાથે હતા,
પણ પછી મતભેદ થયા.
હા, ખાસ કરીને રાજકારણને લઈને, સામ્યવાદ પ્રત્યેના વલણને લઈને મિત્રતા તૂટી ગઈ. કેમ્યુ જીવનની નિરર્થકતા સામે બળવાની વાત કરતા, જ્યારે સાર્ત્ર રાજકીય પ્રતિબદ્ધતા અને ક્રાંતિથી અર્થનિર્માણની.
મર્લો પોન્ટી સાથે પણ મતભેદ થયા હતા ને?
હા, શરૂઆતમાં ગાઢ સંબંધ હતો, પણ પછી ફિલોસોફિકલ મુદ્દે અલગ પડ્યા.
સાર્ત્રનો વારસો કેટલો મોટો છે, આજે એમના વિચારો ક્યાં દેખાય છે?
અરે, બહુ જ વ્યાપક. ફિલોસોફી તો ખરી જ, પણ સાહિત્ય, નાટક, મનોવિજ્ઞાન, પેલી એક્ઝિસ્ટેન્શિયલ થેરેપી,
હા,
રાજકીય સિદ્ધાંત, કલ્ચરલ સ્ટડીઝ, પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ પર પણ અસર છે. ફૂકો જેવા વિચારકો એમના વિચારો સાથે સંવાદ કરતા, અને વિવસાહતીકરણના સિદ્ધાંતકારો જેમ કે ફ્રાન્સ ફેનન, એમના પર તો સાર્ત્રોનો બહુ ઊંડો પ્રભાવ હતો.
એટલે એ પ્રતિબદ્ધ બૌદ્ધિકના મોડલ બની ગયા. અને પેલું 1968નું વિદ્યાર્થી આંદોલન પેરિસમાં,
હા, એના પર તો સીધો પ્રભાવ હતો. આજે પણ એનો વ્યક્તિગત ઓળખ, પ્રમાણિકતા, સ્વતંત્રતા અને સામાજિક ન્યાય, આ બધી ચર્ચાઓમાં સાર્ત્ર યાદ આવે છે.
પેલી દુર્ભાવનાની વાત તો આજે પણ એટલી જ સાચી લાગે છે, ખાસ કરીને સોશિયલ મીડિયાના જમાનામાં.
બિલકુલ, આપણે કેટલી વાર પોતાની જાતને છેતરીએ છીએ એ સમજવામાં મદદ કરે છે.
જો કે એમના પર ટીકાઓ પણ ઘણી થઈ છે, વિવાદાસ્પદ તો રહ્યા જ છે.
હા, ચોક્કસ. પેલી મૂળભૂત સ્વતંત્રતાની વાતને ઘણા લોકો અવાસ્તવિક ગણે છે, કહે છે કે એ અચેતન મલ અને સામાજિક દબાણોની અવગણના કરે છે.
એમની ફિલોસોફી વધુ પડતી વ્યક્તિવાદી છે એવો આરોપ પણ છે.
હા, એ પણ છે. અને માર્ક્સવાદ સાથે જોડવાનો પ્રયાસ કર્યો, એની પણ બંને બાજુથી ટીકા થઈ.
રાજકીય રીતે પણ વિવાદો થયા હતા ને સોવિયત યુનિયન માટે એમનું વલણ?
હા, શરૂઆતમાં થોડું સમર્થન હતું, પછી ટીકા પણ કરી. પણ ક્રાંતિકારી ચળવળોના સમર્થનને કારણે એમના પર હિંસાને યોગ્ય ઠેરવવાનો કે સત્તાવાળી શાસનો પ્રત્યે નરમ રહેવાનો આરોપ લાગ્યો.
અને ક્યારેક એમ પણ કહેવાય છે કે એમની ફિલોસોફી નૈતિક શૂન્યવાદ તરફ લઈ જાય છે.
જો કે એ ગેરસમજ છે મોટે ભાગે. એ કોઈ તૈયાર નૈતિક નિયમો નથી આપતા, પણ એનાથી ઉલટું એ તો કહે છે કે આપણે જ આપણા મૂલ્યો બનાવવાના છે અને એની જવાબદારી લેવાની છે. આ તો વધુ કઠોર નૈતિક માંગ છે.
ચલો એમના કોટ્સ ફરી યાદ કરીએ. પહેલું, અસ્તિત્વ સાર કરતા પહેલા આવે છે.
આપણે પહેલા હોઈએ છીએ, પછી આપણી જાતને બનાવીએ છીએ.
બીજું, માણસ મુક્ત થવા માટે નિંદાપાત્ર છે,
કારણ કે એકવાર દુનિયામાં ફેંકાયા પછી તે જે કંઈ કરે છે તેના માટે જવાબદાર છે. સ્વતંત્રતા એક બોજ છે, પણ અનિવાર્ય છે.
અને પેલું, નર્ક એટલે અન્ય લોકો.
નો એક્ઝિટમાંથી બીજા લોકોની નજરમાં કેદ થઈ જવું, પોતાની સાચી જાત ન જીવી શકવી, એ નરક છે.
અને છેલ્લું, માણસ બીજું કંઈ નથી પણ તે પોતાની જાતને જે બનાવે છે તે છે.
આપણા કર્મો જ આપણી ઓળખ છે.
એમના વ્યક્તિત્વ વિશે પણ થોડી વાતો છે, જેમ કે એમનો દેખાવ, ઠીંગણા હતા, આંખોમાં ત્રાસ હતો.
હા, અને કદાચ આ શારીરિક અનુભવે જ એમના શારીરિકતા અને અન્યની નજરના વિચારોને પ્રેરણા આપી હોય.
અને એમની લખવાની આદત, દિવસના 12-15 કલાક,
જબરદસ્ત.
અને એના માટે પેલી દવાઓ અને તમાકુનો ભરપૂર ઉપયોગ કરતા, એની અસર સ્વાસ્થ્ય પર થઈ, પણ લખ્યું પુષ્કળ.
સિમોન દ બોવાર સાથેનો સંબંધ તો હંમેશા ચર્ચામાં રહે છે.
હા, એ બિનપરંપરાગત સંબંધ હતો, બૌદ્ધિક ભાગીદારી અને સ્વતંત્રતાનું મિશ્રણ.
નોબેલ પુરસ્કાર શા માટે નહોતો સ્વીકાર્યો?
કારણ કે એ માનતા હતા કે કોઈ સંસ્થા દ્વારા સન્માનિત થવાથી લેખકની સ્વતંત્રતા ઘટે છે. એ કોઈ સંસ્થા બનવા નહોતા માંગતા.
અને એમના અંતિમ સંસ્કાર વખતે પેરિસમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા.
લગભગ 50,000 લોકો. એ બતાવે છે કે એમનો કેટલો પ્રભાવ હતો. એ પેરિસના કાફે કલ્ચરનો એક ભાગ હતા.
તો આખરે સાર્થ્ર પાસેથી શું લેવાનું? એમણે ફિલોસોફીને જીવન સાથે જોડી દીધી. હા, એમનો સંદેશ એ જ છે કે આપણી સ્વતંત્રતાને સ્વીકારો. આપણો અર્થ આપણે જ બનાવવાનો છે અને એની જવાબદારી પણ આપણી જ છે. દુર્ભાવનાથી બચો અને પ્રમાણિક બનો.
અને આજના સમય માટે કોઈ એક વિચાર જે શ્રોતાઓ વિચારી શકે,
એ જ કે આજે જ્યારે બહારથી આટલા દબાણ છે, સોશિયલ મીડિયા, સમાજ, બજાર, ત્યારે શું આપણે ખરેખર આપણી સ્વતંત્રતાનો ઉપયોગ કરી રહ્યા છીએ કે પછી અજાણતાં જ દુર્ભાવનામાં જીવી રહ્યા છીએ? આપણો અર્થ આપણે શોધી રહ્યા છીએ કે કોઈ બીજું નક્કી કરી રહ્યું છે? આ સવાલ વિચારવા જેવો છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.